તારીખ 30/4/1993 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 125
નથી ત્યાં સુખ નો નિશ્ચય છે. તથા રૂપ પડે ભાષ્યમાં અસંભવિત છે કેમ સત્સંગ દ્વારા આત્મ સુખ પાસે માં એ વાત પણ એને પાસે માન નહીં વિચારતી ભલે એને એ વાત નક્કી કર્યું એને માને પાસે માન એટલે લાગ પાછું એટલે લાગવું એને લાગશે નહીં એટલે શું થશે કે જ્યાં એને કોઈ સુખનો પ્રસંગ આવશે તો સત્સંગ બહુ કરે પાછું જ્યાં પોતાને સુખ લાગે છે એવું પ્રસંગ આવશે તો એ વખતે સત્સંગ જતો કરશે કેમ કે બે માંથી એકનું મહાત્મ હોય એટલે સર્વોત્કૃષ્ટ મહાત્મ જો સત્સંગમાં આવ્યું હોય તો બધું ગણ થઈ જાય અને જયારે એવું એ રીતે સત્સંગ ઉપાસવામાં આવે ત્યારે એને આત્મ સ્વરૂપ પાસે માનવાનો અવસર આવે નહીં તો માણસ કે ઘણા વખતે અમે સત્સંગ કરીએ છીએ પણ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં સુખ બુદ્ધિ રાખીને એમાં ફેરફાર કરે નહીં કાંઈ અને સત્સંગ કઈ આગળ એ સત્સંગ નું આત્મ પણ નથી એને અને આત્મ સ્વરૂપ નું પણ એને મહાત્મા આવે નહીં એટલે સત્સંગ નું મહાત્મ પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે જ્યાં સુધી તે સંસારગત બાલક અસંસારગત બાલકને પ્રાપ્ત ન થાય જો કેવો પ્રતિપક્ષ લે છે ત્યાં સુધી ખચિત કરીને અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે એ શું કરવા કીધું તમે એમાં અમારે કાળ હતી નહીં બાકી હોય એમને લેવું ત્યાં એમ કે છે ક્યાં એમ કે લેવા આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને નિષ્કામપણે લખી છે એમ નથી એટલા માટે નથી લખી કે તમે અમારા સત્સંગમાં વધારે આવો તો સારું એવી કામ નથી પણ નથી લખી નિષ્કામપણે લખી છે અને આ વાતમાં આ વાતનો વિવાદ એ કરવા જેવો નથી વિસંવાદ એ કરવા જેવો નથી આ વાત જે લખી છે એનો બીજો વિકલ્પ કરવા જેવો નથી એક પુષ્કળ લખી છે નાનમાં શું આવ્યું આત્મામાં શું આવ્યું તરત જ ખબર પડતી તપાસવા જાય ને ત્યારે એટલો રસ ખલાસ થાય પ્રેક્ટિકલ સાઇટનો એક ચમત્કારિક પડતો કે જ્યાં તપાસણી શરૂ થાય ને ત્યાં એને જે સુખનો રસ આવ્યો હોય ને તો એ વખતે બાષ્પીભવન થવાની અંદર વેપોરાઇઝ ઉડી જાય ખબર ન પડે કેવી રીતે ઉડી ગઈ ભરાવ થાય ને ખબર ન પડે કે આ પાણી કેવી રીતે ઉડી ગયું એવી રીતે ઉડી જાય તપાસે ત્યાં ઉડી જાય પછી તો વિશેષ અવલોકન ચાલે ના આવે તો પ્રશ્ન નથી સમજે તપાસવામાં જાય ત્યાં ઉડી જાય એટલો તો ચમત્કારિક વિષય છે પ્રયોગનો વિષય બહુ રોકડિયો છે ફક્ત જ ખાતરી થાય છે પ્રયોગ બરાબર ચાલે છે ઉધાર નથી એનું ફળ ઉધાર નથી એટલા માટે તો પ્રશ્ન કરી રાખવામાં આવે છે, ગમે ત્યાંથી આવો પ્રશ્ન, પ્રશ્ન તો ગમે ત્યાંથી આવવા નથી, આવો ગમે ત્યાંથી પ્રશ્ન, કેમ કે સમાધાન તો એક જગ્યાએથી આવી જવાનું છે. નહીતર તો શંકા પડી જાય કે કોઈ એવો પ્રશ્ન આવશે તો એમ થાય, એ જે શંકામાં ગયકા ખાતો હોય એનું કામ નથી આવે. છોટા પગે તો કોઈ રાખતું જ નથી, રાખે તો એ જાતની તૈયારી હોય તો જ કામ આવે. અમે તો 1000 માણસ બેઠા હોય, એક માણસ ને 1000 વાત ઉભી, મને ભરોસો છે. પણ એક્સપેક્ટેડ પ્રશ્ન આવે છે, ઘણી વાર આવે, વિચાર્યું ન હોય. પ્રશ્ન પણ વિચારવા માટે ઉત્તરી થઈ જાય, ઉત્તર દેનાર ને એમાં એ ખાતો.
વેદન ચેતન છે ત્યાં પ્રત્યક્ષ પણ તો છે જ, બે વખત કેમ અલગ અલગ?
વેદન અને પ્રત્યક્ષ પણ એક ડિફરન્ટ ફેક્ટર છે. વેદન એ પર્યાયમાં વેદન એક ફેક્ટર છે અને પ્રત્યક્ષ પણ એક બીજો ફેક્ટર છે.
જેનું વેદન છે તે પ્રત્યક્ષપણાનું જ વેદન હોય શકે, પ્રત્યક્ષ પદાર્થનું જ વેદન છે.
છતાં બે વાતમાં જુદી જુદી છે, ફેક્ટર જુદો જુદો છે.
કઈ રીતે લખાણમાં પણ બે વાત આવે?
એક ભાવ ને પાસા તો અનેક છે, એક ભાવ ને પાસા તો અનેક છે. તારતમ્ય વિશેષ છે, તારતમ્ય વિશેષ સંવેદન છે. અને પોતા પણ જે સંવેદન છે ત્યારે એને સ્વસંવેદન કહે. સંવેદન એટલે સારી રીતે મારી વેદના છે, આ મારી સંવેદના છે. વિશેષતા પ્રત્યક્ષતાને કોઈ બીજી રીતે સમજવાનો કોઈ પ્રકાર નથી. વેદનને તો બીજી રીતે પણ સમજી શકાય છે. મને અનુભવ થાય છે, મને વેદના થાય છે. ભલે અત્યાસન છે પણ કારણ કે વિષયમાં સમજાય છે. પ્રત્યક્ષતા નો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી કે એવું કોઈ દ્રષ્ટાંત મળે. કેમ કે અનાદિથી જીવને પરોક્ષ જ્ઞાન નો પરિચય છે.
અહીંયા તો વેદન થી જ પ્રત્યક્ષતા છે, પ્રત્યક્ષતા થી વેદન નથી પણ વેદન થી પ્રત્યક્ષતા.
એટલે જો વેદન નું ગ્રેસ્પિંગ આવે, વેદન ગ્રહણ થાય તો પ્રત્યક્ષતા સમજાય. એટલે એક વાત તો નક્કી છે ને, બે ડિફરન્ટ ફેક્ટર છે. એ તો ખ્યાલ મારું છે ને, એવી જ્યાં સુધી પ્રત્યક્ષતા માં જીવ આવ્યો નથી ત્યાં સુધી એની બધી કલ્પના થાય છે. અને બધું જેટલું ચાલે છે એ બધું પરોક્ષતામાં ચાલ્યા કરે છે. આત્માનો વિચાર, ચિંતન, મનન, આત્મા સંબંધી પર સંબંધીનું તો પરોક્ષતામાં ચાલે, પણ આત્મા સંબંધીનું પણ જીવને પરોક્ષતામાં જ ચાલે છે. તે પ્રત્યક્ષતાના વિષયથી બહુ વધારે છે.
અહીં આપણે એમ સમજીએ કે વેદનમાં તારતમ્યતા ઓછી છે, સંવેદનામાં તારતમ્યતા વધતા એ પ્રત્યક્ષતાને પાર પામે છે.
એમ એ તો ભેદ જ છે.
સંવેદનામાં તારતમ્યતા વધે,
પોતાનું સ્વરૂપ દર્શન હોવાથી પુરુષાર્થ ઉછળે છે, એટલે એટલા માટે તો સમયસારમાં એક પદ્ધતિ લીધી પરિશિષ્ટમાં આચાર્ય મહારાજે, કે જ્ઞાન માત્ર માં અનંત શક્તિઓ ઉછળે છે એમ કીધું છે. જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિઓ ઉછળે છે, કોઈને ઉછાળે નથી પડતી કે આ વીર્ય શક્તિને ઉછાળીએ. જ્ઞાન માત્ર છો એમ જે આવ્યું, વસ્તુ પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષ હોવાથી અનંત શક્તિ ભેગી વીર્ય શક્તિ ઉછળે ઉછળે ઉછળે. સ્વલક્ષ્ય થાય તો ઉદયથી ભિન્ન પડવાની પ્રક્રિયા થાય. સ્વલક્ષ્યના બે વિષય છે, પૂર્ણ શુદ્ધિ અર્થાત દ્રઢ મોક્ષેચ્છા અને તજ્જનિત ભાષ્યમાન પ્રત્યક્ષ નિજ સિદ્ધ પદ. તજ્જનિત એટલે પૂર્ણ શુદ્ધિના ધ્યેય જનિત, એનું જ્ઞાને સંતુલન જાળવે છે. તેને સંક્ષેપમાં યથાર્થ લક્ષ્મણ પુરુષ કહે છે. તેનું સંતુલન કહેતા કેવી રીતે, સંતુલન પ્રકરણમાંથી લીધું લાગે છે. સંતુલન એક પર્યાયનો વિષય છે. પૂર્ણ શુદ્ધિ અથવા દ્રઢ મોક્ષેચ્છા, મોક્ષ તો પર્યાય છે, અને જે નિજ સ્વરૂપ છે એ તો પર્યાય નહીં તો દ્રવ છે. દ્રવ પર્યાય વચ્ચે બંને લક્ષ બહાર જતા નથી. ક્યારે પણ જ્ઞાનીને પૂર્ણ સિદ્ધ પદનું લક્ષ્ય છૂટે નહીં, ક્યારે જ્ઞાનીને નિજ સ્વરૂપ નિજ પોતાના સ્વરૂપનું પણ લક્ષ્ય છૂટે. એટલે બે લક્ષ સાથે રહીએ એટલે એને ક્યાંય ન વ્યવહારાભાસ થાય. ગોપાલદેવે અપૂર્વ અવસર ગાયો, તેને પર્યાય દ્રષ્ટિ થાય, બધી ગુણસ્થાનની ભાવના કરી તો તે ઊંચે છે ગૃહસ્થિમાં, તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ભાવના પામી પહેલા તે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચારશો કે નર પુરુષને પણ થયો. એમાં મુનિપણાની પદો રહેચા, ક્રોધ માન માયા લોભ શત્રુ મિત્ર ફલાણો 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 બધું સંભાવના રહીશ. પછી ઉપરના ગુણ સ્થાન લીધા અપૂર્વકરણ તેરમા ગુણ સ્થાન ને ચૌદમા ગુણ સ્થાન સુધી બધી પર્યાયોની વાત છે. તો આવી પર્યાયોની ભાવના ભાવતા પણ પર્યાય દ્રષ્ટિ ન થાય એનું કારણ શું? સંતુલન રહી છે, દ્રવ્ય દ્રષ્ટિ છૂટતી નથી. અને દ્રવ્ય દ્રષ્ટિ થવા છતાં વિધિના વિષયમાં કઈ ભૂલ પડતી નથી, માટે નિશ્ચયાભાસ થતો નથી. ન નિશ્ચયાભાસ થાય, ન વ્યવહારાભાસ થાય, ન ઉભયાભાસ થાય, પ્રમાણાભાસ થાય. એવું જે સંતુલન જળવાઈ રહે છે એનું કારણ બંને લક્ષણના યથાર્થ છે. માટે નહીં દ્રવ ઉપર એટલું બધું વજન હોય, એટલું બધું વજન હોય કે ક્ષાયિક ભાવ ને પરદ્રવ્યને પર ભાવ કે આત્મ સ્વરૂપની ભાવતા ભાવના ભાવતા ભાવતા કુંદ કુંદાચાર્ય ક્ષાયિક ભાવ ને ચારે ભાવ ને પરદ્રવ્ય ને પર ભાવ ને એ કે પણ નિશ્ચયાભાસ ન થાય. ત્યાં નિયમ સરખા હતા, પછી ક્ષાયિક ભાવ ને પરદ્રવ્ય ને પર ભાવ ને એ કહેવો અને સૃજ્ઞાન પોતે જ આત્મા છે સમય સરગાથા 15 તે બંને વચનોમાં વિરોધ હોવા છતાં રહસ્યાર્થ સંબંધાર્થને તે અવિરોધ પણ સમજાય છે. રહસ્ય ભેદનું એક જ છે. સૃજ્ઞાન તે આત્મા છે એમ કહેતા જ્ઞાનની પર્યાય નથી લેવી. પંદરની ગાથામાં જોઈએ છે અવલંબન કરાવવાનું હેતુ છે. ત્યાં સૃજ્ઞાન તે આત્મા છે એ જ્ઞાનની ચેનલથી જ્ઞાન સ્વભાવ ઉપર લઈ લીધો છે, સામાન્ય નો આવિર્ભાવ કરાવવો છે. એટલે વિધિ નો વિષય ચાલે છે. એટલે ત્યાં રહસ્ય તો વિધિમાં પ્રવેશ કરીને સ્થિતિકાળી નો અવલંબન લેવાનો છે. અને જ્યાં 50મી ગાથા છે ત્યાં સ્વરૂપ ની ભાવના નો વિષય ચાલ્યો છે. સ્થિતિકાળી ની ભાવના, પર્યાય ની ભાવના નહીં, નિજ સ્વરૂપની ભાવના અર્થે આ નિયમસાર શાસ્ત્ર ને રચ્યું છે. સ્વરૂપ ની ભાવના થી આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન આત્મદશા ના વિકાસ ની સ્થિતિ છે. અંગ્રેજીમાં સિક્રેટ છે, જૈન દર્શન ની ટોપ સિક્રેટ એનું નામ રહસ્ય. જૈન દર્શન નું રહસ્ય બાબત માં બહુ બહુ ગડબડ થાય છે. મોક્ષો તો બહુ મજા આવી શકે. અને ઘણા ઊંધા પડી જાય છે, આવી વાતો ઊંધા પડી જાય છે. સમય સાર કળશ 271 દિલ્લાલજી હમણાં બરાબર. હવે ધ્યાન દેજો આ વિષય ઉપર, જરા તો જુદી રીતે આ વિચારવા જેવા વિષય છે. રાજમલજી એમ કહ્યું કે છ દ્રવ્ય જ્ઞેય છે અને આત્મા જ્ઞાતા છે એવી ભ્રાંતિ અનાદિથી ચાલી આવે છે. આ રાજમલજી ના શબ્દો છે બરાબર. ત્યારે છ દ્રવ્ય તો જીનાગમ નો વિષય છે, જીનાગમ સિવાય છ દ્રવ્ય ની વાત કોઈએ કરી નથી. એટલે છ દ્રવ્ય જ્ઞેય છે એ જો આત્મા જ્ઞાતા ન હોય તો એ વાત જીનાગમ સિવાય ક્યાંય પ્રસિદ્ધ થતી નથી. તો જીનાગમ નો તો આ તો સિદ્ધાંત થયો, જ્ઞાતા જ્ઞેય સંબંધ નો આ સિદ્ધાંત જીનાગમ નો છે. સિવાય જીનાગમ આ વાત નો સિદ્ધાંત ક્યાંય નથી. અને જો આત્મા જ્ઞાન સ્વતંત્ર પ્રકાશક હોય તો એ છ દ્રવ્ય માં જ્ઞેય થાય, જો જ્ઞાન પર પ્રકાશક ન હોય તો છ દ્રવ્ય જ્ઞેય ન થાય બરાબર. છતાં આવું લખ્યું કે છ દ્રવ્ય જ્ઞેય અને આત્મા જ્ઞાતા એમ જો એમ જે વાત છે એ અનાદિની ભ્રાંતિ ચાલી આવે છે એમ કહ્યું. એને ભ્રાંતિ કહી, અજ્ઞાન કહ્યું. ૨૫૨ થી ૨૬૪ કળશ સુધીમાં 14 કળશ 252 લઈ લેવાનું 264 લઈ લેવું એટલે આમ 61-63 સુધીના 14 કળશ જે અનેકાંતના છે એમાં સ્વતંત્ર પ્રકાશક પણ સ્થાપે છે. અને એવું લખે છે એક જગ્યાએ કે જો કોઈ જીવ જ્ઞાનમાંથી જ્ઞેયોને ઘોસાડવા માંગે છે તે પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. તો પછી પૂર્વાપર વિરોધ કથન થયું 271 માં પાછું પૂર્વાપર વિરોધ કથન હોય ને જ્ઞાની ને. રાજમલજી તો જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પુરુષ ને અધ્યાત્મ ના ખા છે. સ્વપર પ્રકાશકપણાનો અભાવ કરવો કે સ્વપર પ્રકાશકપણાનો નિષેધ કરવો એવો હેતુ નથી આ કળશ નો. આ કળશ નો હેતુ એટલો છે કે તું તારા સ્વજ્ઞેયને જ્ઞાનનો વિષય બનાવીને જ્ઞાતા ભાવે રહી જાય. અને એ વાત બહુ જોરથી કહેવા માટે છ દ્રવ્યનો જ્ઞાતા થાય તેને ભ્રાંતિ છે એમ કહી દીધું. તો પછી આનો ખુલાસો શું કરવો, સ્પષ્ટીકરણ શું આપવું? તમારા બધું ચર્ચા આવે પછી ફરતી ફરતી આવે તો ખરી જ ને. બધા વિદ્વાન હોય ત્યાં તો બધું પછી પ્રશ્નોત્તર નીકળે, ત્યારે વિવાદ એક સમાજમાં ઉભો થાય ત્યારે તો વાત બહુ ડોળાય. ખરેખર જ્યાં છ દ્રવ્ય જ્ઞાતા, છ દ્રવ્ય જ્ઞેયને આત્મા જ્ઞાતા એનો જે અહીંયા નિષેધ કરવા જેવું લાગે છે એ જ્ઞાતા જ્ઞેયપણાનો નિષેધ નથી પણ જ્ઞેય જ્ઞાયક શંકર દોષનો નિષેધ છે બરાબર. હવે એ વાત જો બરાબર ખ્યાલમાં ન લઈએ તો જ્ઞાતા જ્ઞેયપણાનો નિષેધ કરી નાખે તો સ્વપર પ્રકાશકપણાનો નિષેધ થઈ અને સ્વભાવનો નિષેધ થઈ અને ગ્રહિત મિથ્યા થાય. સ્વપર પ્રકાશકપણાનો નિષેધ કરવાનો ત્યાં અભિપ્રાય જ નથી, ત્યાં અભિપ્રાય સ્વરૂપ જ્ઞાન માં લીન કરાવવાનો છે. પણ એના ઉપર વધારે વજન દેવા માટે જ્ઞેય જ્ઞાયક શંકર દોષને ઉડાડ્યો છે. કેમ કે ભ્રાંતિ તો જ્ઞેય જ્ઞાયક શંકર દોષમાં થાય છે, નહીતર તો કેવડીને વધારે ભ્રાંતિ થાય. કેમ એને તો લોકાલોક દેના છે, છત્ર તો એના જ્ઞાનમાં દેના છે, છદ્મસ્ત ને ક્યાં દેના છે? સૌથી મોટી ભ્રાંતિ કેવડી ને થાય? જ્ઞાન નું જ્ઞાન ને એકત્વ છૂટી જાય અને જ્ઞેય નું એકત્વ થાય તેને જ્ઞેય જ્ઞાયક શંકર, શંકર દોષ એટલે મિશ્રણ થવું, ભેળસેળ થવું, એડલ્ટ્રેશન જેને કહેવામાં આવે. આચાર્ય મહારાજે સ્પષ્ટ કર્યો છે, નહીતર એમાં એક બીજો તર્ક આવે છે. એમાં હિમલચંદ તર્ક કાઢતા હતા કે ભાઈ સારું લાગે ત્યાં રાગ થયો, ઈષ્ટ લાગ્યું ત્યાં રાગ થયો, અને અનિષ્ટ લાગ્યું ત્યાં દ્વેષ થયો, પરિણામો થયો, ગમો અણગમો રાગ દ્વેષ થયો. પણ હવે આ સામે લીમડો છે, મને જણાય છે, ઝાડ જણાય છે, ડુંગરો જણાય છે, મારે ઈષ્ટ નથી થતું, અનિષ્ટ નથી થતું, એ તો કેવડીને ડુંગરો જણાય છે, મને ડુંગરો જણાય છે. જેવી રીતે મિથ્યા દ્રષ્ટિ જાણે છે એવી રીતે કેવડી નથી જાણતા, ગપ્પા મારવા તમે આવા કે આ કેવડી જ્ઞાન કઈ રીતે જાણે છે, તમે કઈ રીતે જાણો છો? આવું તો ચાલે કીધું કોશિશ કર, જિજ્ઞાસા રાખ,
જીવંત દ્રષ્ટાંત.